પૂજ્ય બેનશ્રી ચંપાબેનને નિયમસારના કળશ 1500 નો સાર.
લલિતમાં લલિત પ્રસન્નતા જ્ઞાનેશ્વર ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ કરી છે. લલિતમાં લલિત ભગવાનની વાણી પ્રસન્નતા ઉપજાવે છે, આનંદ ઉપજાવે છે. જે વાણી પોતે સાંભળે શ્રવણ કરે તો એ આનંદ થઈ રહ્યો છે. દિવ્ય ધ્વનિ સાંભળીને જીવના હૃદય મન થઈ જાય છે, આનંદ થઈ છે, અંદરથી આત્માનો આનંદ. ભગવાનની વાણી જો સમજે આત્માનો આનંદ પ્રગટ થઈ રહ્યો છે, પ્રસન્નતા થાય, આત્મામાં પ્રસન્નતા થાય અને અંદર સ્વરૂપમાં ડૂબી જાય તો અંદર આત્મામાં આનંદ પ્રગટ થાય એવી લલિત ચિન્હવાણી મનોહર આશ્ચર્ય ઉપજાવે એવી છે. એ વાણીમાં આશ્ચર્ય ભગવાનની વાણીમાં પ્રસન્નતા થાય, એ આશ્ચર્ય ઉપજાવે એવી ભગવાનની વાણી. એ આગમની વાણી અને જેને સાક્ષાત વાણી અને આગમની વાણી બધી વાણી એવી છે કે જીવને અંદરમાંથી આશ્ચર્ય ઉપજાવે અને ભગવાનની સાક્ષાત વાણી હોય તો એવી આશ્ચર્ય ઉપજાવે કે અંદરથી આત્માનું આશ્ચર્ય છે, આત્માનું સ્વરૂપ પ્રગટ થાય. આમ ભગવાનની વાણીમાં એવું આશ્ચર્ય લાગે જાણે આત્મા બતાવતી હોય, ચૈતન્યના ચમત્કારો બતાવી રહી હોય ભગવાનની વાણી. એવા આશ્ચર્ય થઈને અપૂર્વ મહિમાથી સાંભળે તો અંદરથી આત્મામાં અપૂર્વતા પ્રગટ્યા વગર થતી નથી એવી ભગવાનની વાણી આશ્ચર્ય ઉપજાવે છે, પ્રસન્નતા ઉપજાવે છે. અને જે શુદ્ધ છે, એકદમ વિતરાગી વાણી છે, જેમાં રાગ દ્વેષનો કાંઈ અંદર હેળછેળ આવતું નથી એવી શુદ્ધ વાણી, અશુદ્ધ આત્માની શુદ્ધતા બતાવે વાણી શુદ્ધ છે અને શુદ્ધ આત્માને બતાવનારી કે શુદ્ધાત્માને બતાવનારી એટલે વાણી પણ શુદ્ધ છે. જેમાં વિભાવને ટાળવાની વાત આવે છે, મલિનતાની વાત નથી, એવી શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ છે વાણી ભગવાનની. નિર્વાણનું કારણ શું? ભગવાનની વાણી. આત્માનો મોક્ષ થાય, પૂર્ણ મોક્ષ થાય, નિર્વાણ થાય. નિર્વાણનું કારણ મોક્ષનું કારણ અંદર રત્નત્રય છે, એનું કારણ ભગવાનની વાણી છે. અંદર રત્નત્રય પ્રગટ થાય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ નિર્વાણનું કારણ છે. અંદરની સાધના, એની સાધનાનું કારણ પણ ભગવાનની વાણી છે. ભગવાનની વાણીથી મુક્તિનો માર્ગ સમજવામાં આવે છે અને શું આત્મા છે, આત્માના શું પ્રયોગનો પર્યાય છે, આત્માનું સમ્યક દર્શન ક્યાં રહેલું છે, આત્માનું જ્ઞાન ક્યાં છે, આત્માનું ચારિત્ર ક્યાં રહેલું છે, આત્મા એટલે શું વસ્તુ છે, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણો છે એ શું વસ્તુ છે, દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાં વસી રહ્યા છે, આત્મામાં વસી રહ્યા છે, આત્મા પોતે સ્વયં સ્થિત શું વસ્તુ છે, એ બધું બતાવનારી ભગવાનની વાણી છે. અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ઓળખીને જો પ્રગટ કરે તો એ નિર્વાણનું કારણ, પણ એ નિર્વાણના કારણનું કારણ ભગવાનની વાણી છે. અનાદિનો અજાણ્યો માર્ગ ભગવાનની વાણી વગર કાંઈ જાણી શકાતો નથી. ક્યાં જવું, કે માર્ગે જવું, મૂંઝાયેલો માણસ ક્યાં રસ્તો છે, કેવી રીતે આત્મામાંથી સુખ પ્રગટ કરવું, કેમ આનંદ પ્રગટ થાય, જ્યાં જો ત્યાં એક વિકલ્પની ઝાડ ઘટમાળ આકુળતા દેખાય છે, ક્યાં જવું, એમાં રસ્તો ક્યાં શોધવો, એવો કોઈ કોણ રસ્તો છે કે જ્યાં શાંતિ નીકળે, શાંતિ ક્યાંથી લાવવી, આ બહારના ઉદયો જ્યાં ત્યાં દેખાય, અંતરમાં અનેક જાતની ઉપાધિઓ દેખાય, બહારમાં ઉપાધિ, એવું નિરુપાધિ લાવવી ક્યાંથી, એવું કોઈ નિરુપાધિ તત્વ જગતમાં છે, શું છે અને એ સ્વાધ્યાય કેવી રીતે પ્રગટ થાય અને કોણ બતાવે એ કેમ થાય, એ પોતે કાંઈ દેખી શકતો નથી, એને પોતાની જાતનો અનુભવ નથી, એ ક્યાંથી સમજે. તેને સમજાવનાર હોય તો ભગવાનની વાણી છે. ભગવાનની વાણી નિર્વાણના કારણનું કારણ છે. અંદર એ જયારે ભગવાનની વાણીમાં સમજે કે હું તો જગતમાં એક સ્વયંસ્થિત વસ્તુ આત્મા છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, એ પુરુષાર્થથી પ્રગટ થાય એવા છે, આ બધો વિભાવ છે, એનાથી જુદો આત્મા છે, એનું ભેદના કરે, એમાં લીનતા કરે તો એમાં સાધના કરતા કરતા પેલા અંશે થાય, પછી પૂર્ણ થાય, બધું ભગવાનની વાણીમાં સમજે. નહીતર જો ક્યાં ક્યાં બહારથી બધું માનીને વિચારશે કે બહારથી કઈ ક્રિયાઓ કરી, કઈ ખોટા દેવગુરુ શાસ્ત્રને માની બેસે, ક્યાંકથી ક્યાંક સુખના ઉપાયો માની બેસે છે, એમાંથી સુખ મળતું નથી. સુખ તો અંદર આત્મામાં છે, એ બધું ભગવાનની વાણીથી જાય છે. બહારથી જોને ક્યાંક બીજું ક્યાંક ક્યાંક બહારથી કઈ પૂજા કરે, ક્યાંક ચોખા મૂકે, ક્યાંક કામ કરે, સાચા દેવગુરુ સમજ્યા વગર નું કરતો એમ, પણ અંતરમાં એ વચ્ચે શું ભાવ આવે છે, એ સાચા દેવ ગુરુ એ બધાની પૂજા ભક્તિ હોય છે. બીજે ક્યાંય જાય તો એમાં મુક્તિ નો માર્ગ નથી. શું ભાવથી પણ જુદો આત્મા, બધું ભગવાનની વાણીમાં સમજાય છે. ભગવાનની વાણી નિર્વાણના કારણો કારણ છે. અનાદિકાળથી પેલો પોતે સમય ભગવાનની વાણી સાક્ષાત મળ્યા વગર અંદર સાધના પ્રગતિ. એક વાર સાક્ષાત ભગવાની ને ગુરુ ની વાણી મળે છે ત્યારે અંદર સાધના કરે, પુરુષાર્થ પોતાથી કરે છે. અને કારણ નું કારણ એક વાર મળે છે તો જ એ અંદર કારણ પ્રત્યે નિમિત્ત ઉપાદાન નું સ્મરણ છે, એ ભગવાન ની વાણી છે. કાન ને અમૃત રેડાતા હોય એવી ભગવાનની સાક્ષાત વાણી છે. જાણે ભવ્યજો ના કાન માં અમૃત રેડતા હોય એવું લાગે વાણી, જાણે સાંભળે તો લાજ કરે, એવી જાતની અમૃત ગુરુદેવની વાણી બધા જાણે સાંભળાજ કરે. એમાં સાક્ષાત ભગવાનની વાણી જાણે કાનોમાં અમૃત રેડાતા હોય, અમૃત સિંચાતા હોય એવી જાતની ભગવાનની વાણી છે. એનું આશય સમજે તો અંદરથી અમૃત પ્રગટે છે. આત્માનો અમૃત, આત્માનો આનંદ પ્રગટે છે અંદરથી વાણીને સમજે તો, પણ એને સાંભળે તો જાણે અમૃત સિંચાતા હોય. ભગવાનની વાણી સાંભળતા અમૃત સિંચાય તો અંતરમાં ઉતરે તો એના અમૃત ને તો શું વાત કરે. ભગવાનની વાણી સાંભળતા આનંદ છે તો અંદર ઉતરી દે તો અંદર નો આનંદ પ્રગટે એની શું વાત કરે. જાણે અમૃત સિંચાતા હોય બધા રોગ સો ભૂલી જાય છે, સુખ બધું ભૂલી જાય છે એવી ભગવાનની વાણી છે. જેને ભૂખ ત્યાં પ્યાસ ભૂલી જાય છે એવી ભગવાનની વાણી જેને અમૃત સિંચાતા હોય એવી છે. અરણ્ય આ એક રણ મળે, રણ છે ભવ નું રણ, અરણ્ય ના દાવા ના ડાયલો છે એને સમાવવા માટે જળ ભવ ભવ ના રણ છે. રણ ના મેદાન માં જીવ આવી ગયો હોય, કોઈ અત્યારે રણ માં આવી ગયો તો કઈ માણસ મળે નહી, કોઈ હાવ કઈ ઝાડપાન હોય નહી, કઈ મળે નહી, એમાં દાવા ના લાગ્યા હોય એને સમાવવા માટે કઈ જળ મળતા ન હોય એવા ભાવ ભાવ રૂપી અરણ્યમાં આ રણ ના મેદાન માં ભમી રહ્યો છે. જેમાં કોઈ જ્યાં સાથીદાર નથી, એકલો રણ જ્યાં પછી આ રણ આવે છે ક્યાંક મુસાફરી કરે છે, એકલું રણ જ આવે છે. નથી ઝાડપણ નજરે પડતા કે નથી પાણી નજરે પડતા, કોઈ માણસ નજરે પડતા, એમાં એકલો અટુલો ભાવ રૂપી અરણ્યમાં ભમી રહ્યો છે. એને કોઈ સાથીદાર મળતો નથી, એને ત્રસા લાગે તો કઈ પાણી મળતું નથી, અને કોઈ ઠંડક માટે કોઈ વૃક્ષ મળતા નથી એવા ભવ, અને એકલો દાવાનળ જેમાં હળગી રહ્યો છે એવા દુઃખરૂપી દાવાનળ માં ભમી રહ્યો છે. અનંત કાળ થી અનંત જન્મ મરણ એવા કર્યા, એમાં દુઃખ ના દાવણે બહારથી એ દુઃખો એટલે આવે ને અંદર માં વિભાવના દુઃખો, માનસિક દુઃખો, અને બહારથી યાદે 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 અનેક જાતના દુઃખોમાં આ જગતમાં બધાને કલ્પિત સાથીદારો માની લે છે કે અમારા સાથીદાર. ખરેખર કોઈ સાથીદાર હોતું નથી, પોતે એકલો જ આ ભાવ રૂપે અરણ્યમાં ભમી રહ્યો છે. દાવાનળ, દાવાનળ ની અંદર એવા ઉષ્ણ, એમાં જેને હળગી રહ્યો એવી રીતે જેને શાંતિ કઈ મળતી નથી, એમાં ભગવાનની વાણી એને જળ ચંદ જળ જેને મેળવ્યો હોય દાવાનળ શાંત કરવા માટે એવી ભગવાનની વાણી છે. ભાવરૂપી અરણ્યની અંદર ભગવાનની વાણી જાણે શીતળ અમૃત, શીતળ અમૃત અને જળ ઠંડુ જળથી દાવાનળ શાંત થાય. ભગવાનની વાણી, વાણી સાંભળવાથી એને શાંતિ મળે છે અને અંદર ઉતારે તો આત્માની શાંતિ મળે છે. ભગવાનની વાણીથી અંદરથી જ એક કોલાહલ થઈ ગયો છે, જે અંદર વિભાવની અગ્નિ છે, અગ્નિને બુઝાવવા માટે ભગવાનનું ધન શાંત જળ છે, શાંત રૂપી જાય, અંદરથી પોતે આત્મા છૂટું પડીને અંદરથી શાંતિનો સાગર અને પ્રગટ થાય છે, એવી ભગવાનની વાણી છે. જૈન યોગ્ય વડે વંદે છે, યોગ્ય જેને નમસ્કાર કરે છે, બીજા તો કરે છે, પણ મુનિવરો જેને સાધના પ્રગટ કરી છે, સાચો માર્ગ જૈન એટલે જેને બધાને જીતી જીતા છે, એવા રાગ દ્વેષ અંદર અનેક જાતના વિભાવ શત્રુને જીતી અને સાધના સાધી રહ્યા છે, એવા યોગ્ય છઠ્ઠે સાતમે ગુણતાને જોઈતા, જેને બધા વિભાવ નાશ, જેને છેદ ને એવી જાતના થઈ ગયા છે, માત્ર અલ્પ એકદમ પાણીના રેલાની માફક એવા અલ્પ છે, એવા યોગ્યો ઉગ્ર સાધના સાધી રહ્યા છે, એવા યોગ્યો પણ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે, એ વંદ્ય છે. અને વંદવા યોગ્યો જેને વંદી રહ્યા છે, જેને અનેક જાતની શક્તિઓ જેને પ્રત્યક્ષ છે, એવા યોગેશ્વરો અનેક જાતના જ્ઞાન પ્રાપ્ત છે, અનેક જાતની શક્તિઓ લબ્ધિઓ પ્રત્યે છે, એવા ધારણ વિચારી એવા વિદ્યાધર મુનિવરો, એવા ચારણ ગંગાચારણ ચાર ચાર જ્ઞાનના ધરનારા જે બધા ગણધરો અને મુનિવરો ને બુદ્ધિધારી એ બધા ભગવાન ના ચરણોમાં નમસ્કાર કરે છે, એનાથી વંદ્ય છે, એવી ભગવાનની વાણી પ્રતિમાં વિનાગમ પાસે આગમ પણ લીધું છે. સાક્ષાત વાણી તો કાનને અમૃત સિંચાતા હોય છે, પણ એના સદ વચન થી જે જીનાગમ થયા એ જીનાગમ ને હું પ્રતિદિન નમસ્કાર કરું છું, કારણ ભગવાનની સાક્ષાત વાણી હતી, જીનાગમ માં જીલાણી છે, માટે હું ભગવાનની સાક્ષાત વાણી ને પણ નમસ્કાર કરું છું, પણ એના જીનાગમ ને નમસ્કાર કરું છું, એનો આદર કરું છું, તે ભગવાનની વાણી જેમાં આવેલી છે. આ જીનાગમ માં ભગવાનની વાણી જે મુનિવરો એ ગ્રહણ કરીને જીનાગમ માં જેમનો આવ્યો, તો મન તો જિજ્ઞાસુ અને માર્ગ મળવો મુશ્કેલ પડે, મારે જીનાગમો ને હું પ્રતિદિન દિન પ્રતિ નમસ્કાર કરું છું, એને હૃદયમાં રાખું છું, કે જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા નથી ત્યાં જીનાગમ જ મોક્ષો ને આધારરૂપ થઈ ગયો, એનો આશ્રય છે. માર્ગ જાણવા માટે સાક્ષાત ભગવાનની વાણી તો શું વાત, પણ એને જીલેલી વાણી જે આચાર્ય આગમમાં ગોતી છે, એ જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા ન હોય આગમની વાણી પણ મોક્ષોને જિજ્ઞાસુઓને અને સાધકોને આધારરૂપ થઈ પડે છે, માટે જીનાગમની વાણીને હું પ્રતિદિન વંદુ છું, એમાં આખો મુક્તિનો માર્ગ અનેક જાતની વાત ચારેય બાજુથી ચારેય પડખાઓથી ભગવાન રહસ્ય કહેનારી એવી વાણી, એ વાણી જીનાગમ છે, એને એ ભવ્ય જીવોના આધારરૂપ છે, એને હું નમસ્કાર કરું છું, પ્રતિદિન નમસ્કાર કરું છું. બોલો ટાઈમ તો ધ્યાન નો કરે, એ જુદું એ ક્રિયા ના આગ્રહ વાળા, આ તો આ જુદું છે, એના પરિણામ ઓલું છે, એક જાતની દ્રષ્ટાઈ આવે છે કે વયાવતના કાળ ટાઈમ એવો વિચાર આવે છે, પછી વિચાર મારે ધ્યાન કરવું, મારે તો વયાવત નહીં, મારે એમાં ક્યાંથી ને આગળ ધ્યાન જ ન જામ, વિકલ્પ ની ઉલટા ની યથા વિવેક નથી ને, એવી રીતે કેવળ જ્ઞાન ન થાય, એવી રીતે વિકલ્પ હોય ને એવી જાતના મારે ધ્યાન નો કાળ છે, મારે આમાં નથી છોડવાનું, એમાં વિકલ્પ છૂટે નહીં,
જે રત્ન તેજના અંબારને લીધે કિરણો વાળું છે, અને જે હિમપતિના માર્ગરૂપ સમુદ્રની વધુમાં રહેલું છે, તેને તીક્ષ્ણ બુદ્ધિ વાળો પુરુષ હૃદયના ભૂષણાર્થ એટલે કે શોભા માટે ધારણ કરે છે, તે પરમશ્રી રૂપી કામ્યનો વિલક થાય છે. જે પુરુષ અંતરમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે,
મુક્તિ લક્ષ્મી છ છદ્રવના સમરૂપી રત્ન જે છે એને કિરણો વાળો છે એને જાણનારો ખરી રીતે આત્મા છે છદ્રવનો એ તેજના અંબાર થી કિરણો વાળો એનું જે જ્ઞાન જે ચૈતન્ય પ્રત્યે છે છદ્રવ નું જાણવાનું જે જ્ઞાન પ્રત્યે છે એ જ્ઞાન તેજના અંબાર થી કિરણો વાળો શોભા વાળો છે પણ એને લઈને જ્ઞેયને રત્ન તેજના અંબાર થી કિરણો વાળો એને કહી દીધું તે સમુદ્ર ના મધ્યમાં રહેલું જૈન પદ્ધતિ નો માર્ગ છે એમાં છ દ્રવ્ય મુખ્ય જીનપતિનો જે માર્ગ છે માર્ગ રૂપી સમુદ્ર પાછો એના મધ્યમાં મુખ્ય છ દ્રવ્ય છે સમુદ્ર ના મધ્યમાં મુખ્ય છ દ્રવ્ય છે છ દ્રવ્ય જે ઓળખે છે એની શ્રદ્ધા કરે છે જેવી સમ્યક દર્શન જેવી સહાનુભૂતિની પ્રાપ્તિ થાય એમાં છ દ્રવ્ય નવ તત્વ એનું જ્ઞાન એમાં મુખ્ય હોય છે એમાં જીનપતિના માર્ગમાં જીનેશ્વરના માર્ગમાં છ દ્રવ્ય કહેવામાં આવે છે બીજા અન્ય મતમાં છ દ્રવ્ય ક્યાંય બીજા મતમાં ક્યાંય છ દ્રવ્ય આવતા નથી જીનેશ્વરના માર્ગમાં જ છ દ્રવ્યનું સ્વરૂપ આવે છે કારણ કે એ છ દ્રવ્યમાં કેટલાક અરૂપી છે અને રૂપી એક કુદળ છે જે અરૂપી છે એ અરૂપી સંપૂર્ણ જે કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એના જ્ઞાનમાં જણાય છે એ બીજાના જ્ઞાનમાં જણાતું નથી જેને પૂર્ણ જ્ઞાન વિકરાળ દશા જેને પ્રાપ્ત થાય એને જ છ દ્રવ્ય ધર્માસ્તી અધર્માસ્તી કાળું બધું એને જ પ્રત્યક્ષ જ્ઞાનમાં જણાય છે એ જીનપતિના માર્ગમાં એ છ દ્રવ્ય રહી નથી બીજા કોઈ બીજા માર્ગમાં એ છ દ્રવ્યની વાત જ નથી જીનપતિનો જે માર્ગ છે જે મુક્તિનો માર્ગ જીનેશ્વરે પ્રકાશો અને આખા લોકાલોકનું સ્વરૂપ જે જીનેશ્વરના માર્ગમાં આવે છે એ માર્ગની અંદર છ દ્રવ્યની વાત આવે છે બીજે ક્યાંય વાત આવતી નથી જીનપતિના માર્ગરૂપી સમુદ્ર છે મોટો એના માર્ગમાં અનેક જાતની વાત આવે છે મોટો સમુદ્ર દરિયો છે એને પાર પામી શકાય એવું નથી એનું મુખ્ય પ્રયોજનભૂત ભેદ જ્ઞાન કરે આત્મદ્રવ્યને ઓળખે એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એટલે એને મુક્તિનો માર્ગ શરૂ થાય છે પણ એની જે વાત છે એની માર્ગની જે અનેક પ્રકારની દ્રવ્યગુણ પર્યાયની એની જે છ દ્રવ્યની વાત આવે છે એ માં એ મોટો સમુદ્ર છે એ જીનપતિના માર્ગના સમુદ્રની મધ્યમાં એ છ દ્રવ્યો એના મુખ્યપણે છ દ્રવ્યો કહેવામાં આવે છે જીનપતિના માર્ગમાં એ છ દ્રવ્યને રત્ન કહેવામાં કારણ કે એ રત્ન છે અનંત ગુણો દરેક દ્રવ્યમાં ગુણો ભરેલા છે માટે બધાને રત્ન જ કીધા છે પણ એ બધાને જાણનારો આત્મા એટલે એ તો આખો રત્નનો રત્ન છે એનું જ્ઞાન છે એ છ દ્રવ્ય રત્ન પણ એને જાણનારો જીવ એનું જ્ઞાન એ જીવ રત્નાકર આખો રત્નનો સમુદ્ર હોય તો જીવ દ્રવ્ય છે અને ભગવાને એ જાણ્યું જીન પોતેના માર્ગમાં ઈચ્છા દ્રવ્ય બીજા કોઈ માર્ગમાં ઈચ્છા દ્રવ્ય આવતા નથી એ વાત આવે છે ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ જયારે એના 500 શિષ્યોને ભણાવતા હતા તો ઉપરથી જે દેવ નિયમથી ભગવાનની વાણી નહોતી છૂટતી દેવ ધણી છૂટતી નહોતી જે પાત્ર કોણ છે ત્યાં ઇન્દ્રભૂતિ પાત્ર છે એટલે કે હવે એ કેમ આવે એટલે ઉપરથી એવડા પરીક્ષા કરવા આવે છે દેવ તો પ્રશ્નમાં એ આવે છે એ છ દ્રવ્યનું સ્વરૂપ શું નવ તત્વનું એવું કહેતા આવે છે ખબર નથી હોતી કે છ દ્રવ્યની વાત એમાં આવે નહીં અન્ય મતમાં છ દ્રવ્યની વાત આવતી નથી છ દ્રવ્ય નવ તત્વ વાત આવી છે ત્યારમાં પડી ગઈ આત્મે સાંભળ્યું નથી છ દ્રવ્ય જગતમાં કેનાર કોણ છે એમ નથી આ તો બધું એક જ માન્યું છે એમાં છ દ્રવ્યનું કેનારું છે એ કોણ એને આશ્ચર્ય થઈ ગયું ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી આ છ દ્રવ્ય કેનારી કોણ છે હું એમ માનતો હતો કે હું બધું જાણું છું કે આ જાણનાર કોણ છે છ દ્રવ્ય નવ તત્વ આપણને જાણ્યું નથી એને વાત એમ આવે છે છ દ્રવ્ય નવ તત્વનું પૂછે છે પછી અમુક અધ્યાત્મ રીતે પૂછ્યું બીજું જુદું પણ આ વાત તો આવે છે અને સહાનુભૂતિનો માર્ગ અથવા કેવળ પૂછ્યું પણ આ છ દ્રવ્ય નવ તત્વની વાત આવે છે શાસ્ત્રોની અંદર છ દ્રવ્ય તો બીજા મતોમાં છ દ્રવ્ય આવતા નથી જીનેશ્વરના માર્ગમાં જ છ દ્રવ્ય આવે કારણ કે અરૂપી દ્રવ્ય છે, પ્રત્યક્ષ જ્ઞાન વગર કોઈ જાણી શકે નહીં. અને જે એક એક પક્ષ લઈને બેસી ગયા છે એમાં એ વાત આવે જ નહીં. કોઈ નિત્ય આત્મા એકાંત છે, કોઈ ક્ષણિકી છે, અનેક જણો આત્મા પરને જાણે છે, કોઈ તો નથી જાણતા. નામ નામ ને જાણે, નામ બીજાને ન જાણે, નામ પોતાના ગુણો ને જાણે ન જાણે, એવું અનેક જાતની વાતો જે આવે છે મતોમાં, એમાં છાદ્રોની વાત નથી આવતી. એમાં પ્રશ્ન પૂછ્યો તો ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું, આ કોણ છે આવું જાણનાર, મારાથી વધારે જાણે, એના દર્શન થાય એમ કરીને લોકોને આશ્ચર્ય થયું. ઇન્દ્રભૂતિના માર્ગમાં જ આ છાદ્રોની વાત આવે છે, ક્યાંય નહીં. આમ સ્વરૂપ જે જાણે સાધારણ તત્વ એને જાણે, એને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે, અને એને મુક્તિની પર્યાય એને જ પ્રગટે છે, બીજું કોઈ નહીં. આ જીનેશ્વરનો માર્ગ આ છે સાધારણ, એનાથી એમ બતાવે છે કે દરેક દ્રવ્ય જુદા છે, એક દ્રવ્ય નથી. જગતમાં એ દ્રવ્યો છે અને શાશ્વત છે. જગતની અંદર એક જીવ દ્રવ્ય છે, બીજું અજીવ દ્રવ્ય છે, અને એ સિવાયના ધર્માથી અધર્માથી અધિકાર ને બધા છે, બધું છે. એક જાતિના અનંત દ્રવ્યો છે જીવ પૂર્વે, બીજા પણ દ્રવ્યો છે, એ પ્રત્યક્ષ જ્ઞાન વગર કોઈ જાણી શકતું નથી. એટલે જે પોતાને ઓળખે છે તે ભગવાનને ઓળખે છે, અને જેને ભગવાનને ઓળખે પોતાને ઓળખે છે. એટલે જીનેશ્વરના માર્ગની જેને શ્રદ્ધા થાય છે, અંદર આત્માની જેને શ્રદ્ધા થાય છે, હું આ આત્માને આ બધું મારાથી આપવા જોઈ કીધું છે, એને ભગવાને જે કીધેલો માર્ગ એની શ્રદ્ધા એને ભેગી આવે છે, એ પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોઈ કહી શકે નહીં. આપણે છાદ્રની શ્રદ્ધા અને નવતત્વની શ્રદ્ધા, નવતત્વને અમુક વિચારોથી સમજાવે. આ છાદ્રવ તો પ્રત્યક્ષ જ્ઞાની વગર કોઈ જાણી શકે નહીં. એટલે જેને આત્માની શ્રદ્ધા કરીને અક્ષરદ્રવની શ્રદ્ધા ને આત્માની નવતત્વની શ્રદ્ધા ભેગી એમાં દ્રવ દ્રષ્ટિ છે, એક નિશ્ચય નીતિ આત્માને મુખ્ય રાખીને દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને આ બધી શ્રદ્ધા એને ભેગી આવી જાય છે, એને રત્ન કહેવામાં આવે છે. પછી શ્રદ્ધા કરે છે તેની મુક્તિ પર્યાય થાય. છદ્રની શ્રદ્ધા વગર છદ્રની યથા શ્રદ્ધા આવે એમાં નવતત્વની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા બુદ્ધમાં આવી જાય. આત્માની મુખ્ય શ્રદ્ધા વગર એટલા ભેદ કે વિકલ્પાત્મક એમાં મુક્તિની પર્યાય કરે. વાડા તરીકે છાદ્રની શ્રદ્ધા કરી નવતત્વની એનો કઈ અર્થ નથી. આત્માની શ્રદ્ધા પૂર્વક ભેદ જ્ઞાનની ધારા પૂર્વક સ્વાનુભૂતિ કરી આ જેને શ્રદ્ધા ધારણ કરી એટલું વિકલ્પ એને વાડા તરીકે અથવા વિકલ્પ તરીકે એની વાત નથી. એ બધા કહીને એમાં શું જરૂર છે, પણ એમાં સાધુ ભગવાનની કૃપા છે, એને એ શ્રદ્ધા એવા વગર રહેતી નથી. આત્માની શ્રદ્ધા કરવી, જગતમાં સર્વજ્ઞ છે, સર્વજ્ઞ કીધેલી આ વાત કોઈ કહી શકે નહીં. સર્વજ્ઞ સ્વરૂપ આત્માનું છે, જેને સર્વજ્ઞને સ્વીકાર્યા એની છ અગ્રહની શ્રદ્ધા એને દેવી હોય. આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, અને આત્માને સ્વીકારો અથવા ભગવાનને સ્વીકારો એમાં અને છદ્રની શ્રદ્ધા વગર. જુદા જુદા દ્રવ્યો છે જગતમાં એમ સાબિત થાય છે.